એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે એમ કહી શકાય કે આજકાલ બધાના મનમાં ક્યાંક ને ક્યાંક હોય છે. ઉદ્યોગ સાહસિકતા, એન્ટરપ્રેન્યોરશિપ.
હા, બિલકુલ.
શું છે આ? શું સફળ ઉદ્યોગ સાહસિક બનવું એ ફક્ત નસીબની વાત છે કે કોઈ જોરદાર આઈડિયા મળી જાય એટલે બસ, અથવા અમુક લોકોમાં જન્મથી જેવા ગુણ હોય છે?
આ બહુ મોટા સવાલો છે.
હા, અને આ જ સવાલોના જવાબ શોધવામાં આપણને મદદ કરશે પોલ વેસ્ટહેડનું પુસ્તક ઓન્ટરપ્રેન્યોરશિપ. અને મને લાગે છે કે આજનું જે સમય છે, જ્યાં રોજ નવા સ્ટાર્ટઅપ શરૂ થાય છે, ત્યાં આ સમજવું ખરેખર જરૂરી છે.
ચોક્કસપણે. અને આ પુસ્તકની શું કહેવાય, એક ખાસ વાત એ છે કે તે ફક્ત પેલી સફળ લોકોની ચમકદાર વાર્તાઓ પર આધારિત નથી.
અચ્છા.
હા, આપણે આજે પોલ વેસ્ટહેડના વર્ષોના સંશોધન, હજારો અભ્યાસો પર આધારિત જે વિશ્લેષણ છે, એમાંથી મુખ્ય મુદ્દાઓ સમજવાનો પ્રયત્ન કરીશું. આપણો હેતુ એ છે કે શું ખરેખર એક પદ્ધતિસર, એક વ્યવસ્થિત રીતે આગળ વધીને કોઈ પણ વ્યક્તિ પોતાના વિચારને એક સફળ બિઝનેસમાં ફેરવી શકે.
ચાલો તો શરૂ કરીએ આ રસપ્રદ વાતચીત. સૌથી પહેલા લેખક વિશે થોડું જાણીએ. પોલ વેસ્ટહેડ કોણ છે આ વ્યક્તિ?
હા, તો પોલ વેસ્ટહેડ કોઈ સેલિબ્રિટી બિઝનેસ ગુરુ નથી, એ વાત સાચી, પણ ઉદ્યોગ સાહસિકતાના ક્ષેત્રમાં એ એક ખૂબ જ આદરણીય શિક્ષણવિદ એટલે કે એકેડેમિક છે.
ઓકે.
એમણે યુકેની જે ટોચની યુનિવર્સિટીઓ છે, ડરહામ, વોરવિક, સ્ટર્લિંગ, નોટિંગહેમ, ત્યાં વર્ષો સુધી ઉદ્યોગ સાહસિકતા ભણાવી છે, પ્રોફેસર તરીકે કામ કર્યું છે,
એટલે કે ફિલ્ડના એક્સપર્ટ છે.
બિલકુલ. અને એમને યુરોપના અગ્રણી સંશોધકોમાં ગણવામાં આવે છે. દાયકાઓનું ઊંડું સંશોધન છે એમનું આ વિષય પર.
અને આ જ બાબત એમના પુસ્તકને કદાચ અલગ પાડતી હશે, ખરું ને, બીજા પુસ્તકો કરતા?
હા, બરાબર. એ જ પોઈન્ટ પર હું આવતી હતી. ઘણી વાર આપણે શું જોઈએ છે, સફળ ઉદ્યોગ સાહસિકોની પ્રેરણાદાયક વાર્તાઓ.
હા, જે વાંચવાની મજા આવે.
મજા આવે, પ્રેરણા પણ મળે, પણ એમાંથી કોઈ નક્કર શું કહેવાય પદ્ધતિ કે ફોર્મ્યુલા તારવવો અઘરો હોય છે. જ્યારે વેસ્ટહેડનો જે અભિગમ છે એ સંપૂર્ણપણે પુરાવા આધારિત છે, એવિડન્સ બેઝડ.
એવિડન્સ બેઝડ
એટલે
કે એમણે હજારો શૈક્ષણિક અભ્યાસો, કેસ સ્ટડીઝ, ડેટા આ બધાનું વિશ્લેષણ કરીને તારણો કાઢ્યા છે. એ ખાલી શું થયું એ નથી કહેતા, પણ શા માટે અને કેવી રીતે થયું એના પર ફોકસ કરે છે.
આ બહુ મહત્વનું છે.
હા, અને એમની જે કુશળતા છે એ ખાલી સ્ટાર્ટઅપ પૂરતી સીમિત નથી. ફેમિલી બિઝનેસ, ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ, પ્રાદેશિક વિકાસ, ઘણા બધા પાસાઓને એ આવરી લે છે. એટલે એમનો દૃષ્ટિકોણ વધુ વ્યાપક અને એમ કહી શકાય કે વધારે વ્યવહારુ છે.
આ તો ખરેખર રસપ્રદ વાત છે, પુરાવા આધારિત અભિગમ. તો પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? જો એક લીટીમાં કહેવું હોય તો એક લીટીમાં મુખ્ય વિચાર એ છે કે ઉદ્યોગ સાહસિકતા એ કોઈ જાદુ નથી, કોઈ રહસ્ય નથી, પણ એક વ્યવસ્થિત શીખી શકાય તેવી પ્રક્રિયા છે.
શીખી શકાય તેવી પ્રક્રિયા એટલે કે સ્કિલ જેવું?
બરાબર. જેમ આપણે સાયકલ ચલાવતા શીખીએ કે કોઈ નવી ભાષા શીખીએ, એ જ રીતે ઉદ્યોગ સાહસિકતા માટે જરૂરી કૌશલ્યો પણ કેળવી શકાય છે. વેસ્ટહેડ આખી જે સફર છે, વિચારના પહેલા તણખાથી લઈને એક સફળ વિકસતા બિઝનેસ સુધી, એને એક સ્પષ્ટ માળખામાં, એક ફ્રેમવર્કમાં રજૂ કરે છે.
એટલે કે આ પુસ્તક કોના માટે છે? જેમને પોતાનો બિઝનેસ શરૂ કરવો છે, ફક્ત એમના માટે?
ના ના, એવું જરાય નથી. અલબત્ત જેઓ નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારે છે એમના માટે તો આ એકદમ માર્ગદર્શિકા જેવું છે, હેજ, એમાં કોઈ શક નથી.
હા,
પણ સાથે સાથે જે બિઝનેસના સ્ટુડન્ટ્સ છે અથવા જેઓ પોતાનો નાનો વેપાર ચલાવી રહ્યા છે અને તેને વ્યવસ્થિત રીતે આગળ વધારવા માંગે છે.
હા, સ્કેલ અપ કરવા માંગે છે.
બરાબર. અને એટલું જ નહીં, જે મોટી કંપનીઓમાં કામ કરે છે ને, અને ત્યાં રહીને નવા આઈડિયાઝ પર કામ કરવા માંગે છે, જેમને ઇન્ટ્રાપ્રિન્યોર્સ કહેવાય છે, એમના માટે પણ આ પુસ્તક ઉપયોગી છે.
ઇન્ટ્રાપ્રિન્યોર્સ એટલે કંપનીની અંદર જ ઉદ્યોગ સાહસિક જેવું કામ કરનારા.
હા, આ પુસ્તક પેલી સામાન્ય ગેરમાન્યતાઓ દૂર કરે છે, જેમ કે ઉદ્યોગ સાહસિકતા એટલે બસ કોઈ ક્રાંતિકારી વિચાર અને આંધળું જોખમ.
હા, કે બધું દાવ પર લગાવી દેવાનું.
ના, એના બદલે પુસ્તક ભાર મૂકે છે તકની સાચી ઓળખ પર, સાવચેતીપૂર્વકના આયોજન પર, રિસોર્સફુલનેસ એટલે કે ઓછા સાધનોમાં વધુ કામ કરવાની વૃત્તિ પર, અને સૌથી મહત્વનું ગણતરીપૂર્વકના જોખમનું સંચાલન કરવા પર. આ એક શિસ્તબદ્ધ પ્રક્રિયા છે, કોઈ લોટરી નથી.
સમજાઈ ગયું, શિસ્તબદ્ધ પ્રક્રિયા. તો ચાલો હવે આ સફરના જે મુખ્ય પડાવો છે, જે થીમ્સ છે, એના પર થોડું ઊંડાણપૂર્વક વાત કરીએ. પુસ્તક આખી પ્રોસેસને કઈ રીતે જુએ છે? પહેલું પગલું શું ગણાવે છે?
સૌથી પહેલું અને એમ કહી શકાય કે પાયાનું પગલું છે માનસિકતા અને વિચાર નિર્માણ, માઇન્ડસેટ અને આઈડિયા જનરેશન.
માનસિકતા,
હા. વેસ્ટહેડ સ્પષ્ટ કહે છે કે પેલી મહાન વ્યક્તિવાળી થિયરી ભૂલી જાઓ, કે અમુક લોકો જન્મથી જ ઉદ્યોગ સાહસિક બનવા માટે જ બન્યા હોય છે એવું નથી.
ઓકે,
વાત છે ચોક્કસ પ્રકારની વર્તણૂક અને વિચારવાની રીત અપનાવવાની. અહીં બે મહત્વના કોન્સેપ્ટ્સ છે. એક છે શુમ્પિટરનો સર્જનાત્મક વિનાશ, ક્રિએટિવ ડિસ્ટ્રક્શન.
ક્રિએટિવ ડિસ્ટ્રક્શન એટલે
કે કેવી રીતે નવી શોધો, નવી ટેકનોલોજી જૂના બજારોને તોડીને નવા બજારો બનાવે છે. દાખલા તરીકે સ્માર્ટફોને સામાન્ય ફોનનું માર્કેટ કેવી રીતે બદલી નાખ્યું.
હા, બરાબર છે.
અને બીજો કોન્સેપ્ટ છે કિર્ઝનરની ઉદ્યોગ સાહસિક સતર્કતા, એન્ટરપ્રિનોરિયલ અલર્ટનેસ.
સતર્કતા, એલર્ટનેસ,
હા. એટલે કે એવી તકો શોધી કાઢવાની ક્ષમતા જે બીજા લોકો ચૂકી જાય છે, જે બીજાની નજરમાં નથી આવતી.
પણ મારો સવાલ એ છે કે શું આ બધું શીખી શકાય? સતર્કતા, સર્જનાત્મકતા, એવું લાગે કે તો અંદરથી જ આવે ને?
હા, સારો સવાલ છે. પણ વેસ્ટેડનો જવાબ છે હા, શીખી શકાય છે. તકોને ઓળખવી, રિસોર્સફુલ બનવું, આ બધા કૌશલ્યો પ્રેક્ટિસથી કેળવી શકાય છે.
ઓકે.
એ જ રીતે સારા વિચારો પેદા કરવા, એ પણ ફક્ત પ્રેરણાની રાહ જોવાની વાત નથી, એને પણ વ્યવસ્થિત બનાવી શકાય છે.
કઈ રીતે?
જેમ કે બ્રેઇનસ્ટોર્મિંગ કરવું, માઇન્ડ મેપિંગ કરવું, કે પછી સ્કેમ્પર જેવી ટેકનિક વાપરવી.
સ્કેમ્પર, એ શું છે?
એ એક ટેકનિક છે જે આપણને કોઈ વસ્તુ કે વિચારને અલગ અલગ રીતે જોવા માટે પ્રોત્સાહિત કરે છે. સબસ્ટિટ્યુટ, બદલો, કમ્બાઈન, જોડો, અડેપ્ટ, અનુકૂળ બનાવો, મોડિફાય, સુધારો, પુટ ટુ અનધર યુઝ, બીજા ઉપયોગમાં લો, એલિમિનેટ, કાઢી નાખો, રિવર્સ, ઉલટાવો.
અચ્છા, એટલે વિચારને જુદા જુદા એંગલથી જોવાની રીત.
બરાબર. વિચારો ઘણીવાર આપણી આસપાસની સમસ્યાઓ, લોકોની જરૂરિયાતો કે બજારમાં જે ગેપ હોય, ખાલી જગ્યા હોય, એમાંથી જ જન્મે છે. અને અહીં એ સમજવું પણ જરૂરી છે કે ખાલી શોધ કરવી, ઇન્વેન્શન કરવું પૂરતું નથી. તેને નવીનતા, ઇનોવેશનમાં બદલવી પડે છે, એટલે કે તેને વ્યાપારી રીતે સફળ બનાવવી પડે છે.
રાઈટ. એટલે પહેલા માનસિકતા અને વિચાર, પછી માની લો કે મારી પાસે એક આઈડિયા આવ્યો, સારો લાગે છે, શું એ પૂરતું છે?
ના. અને આ બહુ જ અગત્યનો મુદ્દો છે, જે આપણને બીજા મહત્વના તબક્કા પર લઈ જાય છે, વિચારથી વાસ્તવિક તક સુધી, ફ્રોમ આઈડિયા ટુ રિયલ ઓપોર્ચ્યુનિટી.
વિચારથી તક સુધી,
હા. વેસ્ટેડ ભારપૂર્વક કહે છે કે દરેક સારો લાગતો વિચાર એ બિઝનેસ માટેની તક નથી હોતો. કોઈ વિચાર ખરેખર એક તક છે કે નહીં તે ચકાસવું પડે.
ચકાસવું પડે કઈ રીતે?
એના માટે કેટલાક માપદંડ છે, જેમ કે શું તે આકર્ષક છે, શું તે લાંબા સમય સુધી ટકી શકશે, સસ્ટેનેબલ છે, શું અત્યારે તેનો યોગ્ય સમય છે, ટાઈમિંગ બરાબર છે, અને સૌથી અગત્યનું, શું તે ગ્રાહક માટે ખરેખર કોઈ મૂલ્ય, કોઈ વેલ્યુ ઊભું કરે છે, કોઈની સમસ્યા હલ કરે છે.
તો આ ચકાસણી કરવી કઈ રીતે? મતલબ એમનેમ થોડું ખબર પડે.
ના ના, એમનેમ નહીં. વાત જાણે એમ છે કે એના માટે શું કહેવાય, બજાર અને સ્પર્ધાનું વિશ્લેષણ કરવું પડે. અહીં ટિમોન્સ મોડલ જેવો ખ્યાલ કામ લાગે.
ટિમોન્સ મોડલ,
હા. એ મૂળભૂત રીતે ત્રણ વસ્તુઓનું સંતુલન છે, તક, સંસાધનો અને ટીમ. આ ત્રણેય વચ્ચે બેલેન્સ હોવું જરૂરી છે.
ઓકે.
પછી બજારમાં કેટલી હરીફાઈ છે, ગ્રાહકોની ખરીદ શક્તિ કેવી છે, નવા હરીફો આવી શકે એમ છે કે નહીં, આ બધું સમજવા માટે પોર્ટરની ફાઇવ ફોર્સીસ જેવી પદ્ધતિઓ છે.
પોર્ટરની ફાઇવ ફોર્સીસ,
હા.
એ હા, એ સાંભળ્યું છે.
હા. અને સમયનું પણ બહુ મહત્વ છે, જેને તકની બારી, વિન્ડો ઓફ ઓપોર્ચ્યુનિટી કહેવાય છે. ક્યારેક વિચાર સારો હોય પણ સમય ખોટો હોય તો સફળતા ન મળે. ટૂંકમાં, પોતાના વિચારના પ્રેમમાં પડ્યા વગર એનું નિષ્પક્ષપણે મૂલ્યાંકન કરવું ખૂબ જરૂરી છે.
ઓકે, માની લો કે મારો વિચાર ચકાસણીમાં સફળ રહ્યો, લાગે છે કે આ એક વાસ્તવિક તક છે, હવે આગળ શું? શું હવે પેલો મોટો જાડો બિઝનેસ પ્લાન બનાવવાનો? એ તો બહુ લાંબી અને કંટાળાજનક પ્રક્રિયા ગણાય છે.
હા, પણ અહીં વેસ્ટહેડનો દ્રષ્ટિકોણ થોડો જુદો છે. એ ત્રીજા તબક્કામાં આવે છે, આયોજન અને સંસાધનો એકત્ર કરવા, પ્લાનિંગ એન્ડ રિસોર્સ ગેધરિંગ.
આયોજન અને સંસાધનો, હા,
આયોજન જરૂરી છે, એ વાત સાચી. પણ પેલો પરંપરાગત 50-60 પાનાનો એકદમ સ્થિર બિઝનેસ પ્લાન હોય ને, એના કરતાં વધુ મહત્ત્વ આયોજનની પ્રક્રિયાનું છે. તમે જે વિચારો છો, જે ચર્ચા કરો છો, એનું મહત્ત્વ છે.
અચ્છા.
હા, વેસ્ટહેડ આધુનિક અને વધુ ફ્લેક્સિબલ લવચિક સાધનો પર ભાર મૂકે છે, જેમ કે બિઝનેસ મોડલ કેનવાસ.
બિઝનેસ મોડલ કેનવાસ, હા, એના વિશે સાંભળ્યું છે. એક પાના પર આખો બિઝનેસ.
બરાબર, એક જ પાના પર તમારા આખા બિઝનેસનું ચિત્ર સ્પષ્ટ થઈ જાય. તમારા ગ્રાહકો કોણ, તમે એમને શું વેલ્યુ આપો છો, તમારી આવક ક્યાંથી થશે, મુખ્ય પ્રવૃત્તિઓ કઈ, સંસાધનો કયા જોઈશે, વગેરે વગેરે. અને આ એક જીવંત સાધન છે. જેમ જેમ તમે શીખતા જાઓ, બજારમાંથી ફીડબેક મળે, તેમ તેમ તમે એને બદલી શકો છો.
એટલે પ્લાન પથ્થરની લકીર નથી?
બિલકુલ નહીં. પ્લાન બનાવવાનો મુખ્ય ફાયદો એ છે કે એ તમને તમારા બિઝનેસના દરેક પાસા પર ઊંડાણપૂર્વક વિચારવા મજબૂર કરે છે.
અને સંસાધનો, ખાસ કરીને પૈસા, એ ક્યાંથી લાવવા? સ્ટાર્ટઅપ માટે ફંડિંગ તો મોટો પડકાર હોય છે, ખરું ને?
સાચી વાત છે, ખૂબ મોટો પડકાર. પુસ્તક પહેલા તો બૂટસ્ટ્રેપિંગ પર ભાર મૂકે છે.
બૂટસ્ટ્રેપિંગ એટલે પોતાના પૈસે શરૂ કરવું.
હા, બને ત્યાં સુધી શરૂઆતમાં બહારના ભંડોળ વગર પોતાના જ સંસાધનોથી અને કરકસરથી કામ ચલાવવું. આનાથી ફાયદો એ થાય કે તમારા હાથમાં નિયંત્રણ રહે છે અને પૈસાની કિંમત સમજાય છે. પણ જ્યારે બહારના ભંડોળની જરૂર પડે ત્યારે ઘણા વિકલ્પો છે. મિત્રો, કુટુંબ, જેને 3 F's કહેવાય છે, ફ્રેન્ડ્સ, ફેમિલી એન્ડ ફૂલ્સ.
હા, એ સાંભળ્યું છે.
પછી એન્જલ ઇન્વેસ્ટર્સ છે, જેઓ શરૂઆતના તબક્કામાં પોતાના પૈસા રોકે છે. પછી વેન્ચર કેપિટલિસ્ટ છે, જેઓ ઊંચી વૃદ્ધિની શક્યતાવાળા સ્ટાર્ટઅપ્સમાં મોટી રકમ રોકે છે.
VC ફંડિંગ.
હા, પછી ક્રાઉડ ફંડિંગ છે, ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ઘણા લોકો પાસેથી નાની નાની રકમ એકઠી કરવી. અને સરકારી ગ્રાન્ટ્સ કે લોન પણ હોય છે. મહત્ત્વનું એ છે કે તમારા બિઝનેસના તબક્કા અને તમારી જરૂરિયાત પ્રમાણે યોગ્ય સ્ત્રોત પસંદ કરવો.
પૈસા ઉપરાંત બીજું શું શું મહત્ત્વનું છે આ તબક્કે?
પૈસા જેટલું જ અથવા કદાચ એનાથી પણ વધુ મહત્ત્વનું છે યોગ્ય ટીમ અને નેટવર્ક.
ટીમ અને નેટવર્ક.
હા, એકલા હાથે બધું કરવું બહુ મુશ્કેલ છે. સ્થાપક ટીમમાં એવા લોકો હોવા જોઈએ જેમના કૌશલ્યો, જેમની સ્કિલ્સ એકબીજાના પૂરક હોય, કોમ્પ્લિમેન્ટરી હોય, અને જેમની દ્રષ્ટિ, વિઝન સમાન હોય.
અને પેલું ઇક્વિટી વહેંચવાનું ને બધું?
હા, શરૂઆતમાં જવાબદારીઓ અને માલિકી એટલે કે ઇક્વિટી, એની સ્પષ્ટ વહેંચણી કરવી બહુ જરૂરી છે, ભવિષ્યના ઝઘડા ટાળવા માટે. અને આ ઉપરાંત અનુભવી માર્ગદર્શકો, મેન્ટર્સ, સલાહકારો અને ઇન્ડસ્ટ્રીના બીજા લોકો સાથેનું મજબૂત નેટવર્ક.
હા, કનેક્શન્સ.
એ તમને મુશ્કેલીના સમયે સાચો રસ્તો બતાવી શકે, મદદ કરી શકે. ઉદ્યોગ સાહસિકતા ખરેખર એક ટીમ સ્પોર્ટ જેવી છે.
બરાબર. ચાલો હવે માની લઈએ કે પ્લાન તૈયાર છે, ટીમ બની ગઈ, થોડું ફંડિંગ પણ આવી ગયું. હવે આવે છે ચોથો અને અંતિમ તબક્કો, લોન્ચ કરવું અને વૃદ્ધિ કરવી, લોન્ચિંગ એન્ડ ગ્રોઈંગ. અહીં મુખ્ય પડકારો શું હોય છે?
અહીં ઘણા બધા પાસાઓ છે. પહેલું છે માર્કેટિંગ અને વેચાણ. સ્ટાર્ટઅપ્સ પાસે સામાન્ય રીતે બજેટ ઓછું હોય.
હા, પૈસાની તંગી હોય.
એટલે મોંઘી જાહેરાતોને બદલે ઓછી ખર્ચાળ પણ અસરકારક પદ્ધતિઓ અપનાવવી પડે, જેમ કે ડિજિટલ માર્કેટિંગ, સોશિયલ મીડિયા અથવા પેલું ગેરિલા માર્કેટિંગ.
ગેરિલા માર્કેટિંગ
એટલે પેલું અનોખું, ધ્યાન ખેંચે એવું.
હા, બરાબર. પણ એનાથી પણ વધારે મહત્ત્વનું છે બજાર માન્યતા, માર્કેટ વેલિડેશન. અહીં લીન સ્ટાર્ટઅપ પદ્ધતિ બહુ કામ આવે છે.
લીન સ્ટાર્ટઅપ, એરિક રાઈસ.
હા
હા, એનો મુખ્ય વિચાર શું છે? એક ન્યૂનતમ સક્ષમ ઉત્પાદન બનાવવું, MVP, મિનિમમ વાયેબલ પ્રોડક્ટ.
MVP એટલે કે પ્રોડક્ટનું એકદમ બેઝિક સાદું વર્ઝન.
બરાબર. અને તેને ઝડપથી બજારમાં લાવીને વાસ્તવિક ગ્રાહકો પાસેથી ફીડબેક મેળવવો, અને પછી એ ફીડબેકના આધારે સુધારા કરવા. આનાથી ફાયદો એ થાય કે તમે ખોટી દિશામાં વધુ સમય અને પૈસા બગાડતા નથી.
નાનું ચકાસી શકાય તેવું કંઈક બનાવીને શરૂઆત કરવી. અને પેલું સીએસી અને એલટીવી જેવા શબ્દો પણ બહુ સાંભળવા મળે છે.
હા, એ સમજવું પણ જરૂરી છે. સીએસી એટલે ગ્રાહક સંપાદન ખર્ચ, કસ્ટમર એક્વિઝિશન કોસ્ટ. એક નવો ગ્રાહક મેળવવા માટે તમારે કેટલો ખર્ચ કરવો પડે છે.
ઓકે.
અને એલટીવી એટલે ગ્રાહક જીવનકાળ મૂલ્ય, લાઇફ ટાઈમ વેલ્યુ. એક ગ્રાહક તેના પૂરા સમયગાળા દરમિયાન તમારી પાસેથી સરેરાશ કેટલી કમાણી કરાવશે.
હા,
સફળ બિઝનેસ માટે નિયમ એ છે કે એલટીવી હંમેશા સીએસી કરતાં ઘણો વધારે હોવો જોઈએ. આ આંકડા તમને તમારા બિઝનેસની હેલ્થ, તંદુરસ્તી સમજવામાં મદદ કરે છે.
બરાબર. અને વૃદ્ધિ વિશે શું? ગ્રોથ, બિઝનેસ શરૂ થઈ જાય પછી તેને મોટો કરવો, એ પણ એક મોટો પડકાર છે, ખરું ને?
બિલકુલ. વૃદ્ધિ સાથે નવા જ પ્રકારના પડકારો આવે છે, જેમ કે કંપનીનું માળખું બનાવવું, ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર, કાર્યપ્રણાલીઓ, પ્રોસેસીસ ગોઠવી, શરૂઆતની જે સ્ટાર્ટઅપવાળી સ્ફૂર્તિ અને સંસ્કૃતિ હોય એ જાળવી રાખવી.
હા, એ અઘરું હોય છે.
અને ખાસ કરીને રોકડ પ્રવાહનું સંચાલન, કેશ ફ્લો મેનેજમેન્ટ. ઘણા સારા બિઝનેસ પણ વૃદ્ધિના તબક્કે પૈસાની અછતને કારણે, કેશ ફ્લોની સમસ્યાને કારણે નિષ્ફળ જાય છે. આ ઉપરાંત પુસ્તક કાનૂની અને નૈતિક જવાબદારીઓ પર પણ ધ્યાન દોરે છે, જેમ કે યોગ્ય લીગલ સ્ટ્રક્ચર પસંદ કરવું, તમારી બૌદ્ધિક સંપત્તિ આઈપીનું રક્ષણ કરવું, અને કર્મચારીઓ, ગ્રાહકો, સમાજ પ્રત્યે પ્રામાણિક અને નૈતિક રહેવું.
અને પેલું એક્ઝિટ સ્ટ્રેટેજી, એ શું છે?
હા, એક્ઝિટ સ્ટ્રેટેજી એટલે કે ભવિષ્યમાં તમે તમારા બિઝનેસમાંથી કેવી રીતે બહાર નીકળવા માંગો છો. કોઈને વેચી દેશો, આઈપીઓ લાવશો, કે પછી એને એક જીવનશૈલી બિઝનેસ તરીકે ચાલુ રાખશો? આ વિશે પણ શરૂઆતથી વિચારવું જરૂરી છે. આ બધા પાસાઓ મળીને સફળ અને ટકાઉ વૃદ્ધિ શક્ય બનાવે છે.
વાહ, આ તો ખરેખર એક આખી સંપૂર્ણ પ્રક્રિયા છે, વિચારથી શરૂ કરીને એક્ઝિટ સુધી. ખૂબ સરસ રીતે સમજાવ્યું. તો આટલી બધી ચર્ચા પછી જો આપણે ટૂંકમાં કહેવું હોય તો આ પુસ્તકના મુખ્ય સંદેશાઓ શું છે જે આપણે ખાસ યાદ રાખવા જોઈએ?
હમ, મને લાગે છે કે કેટલાક મુખ્ય સંદેશાઓ છે જે ખરેખર ખૂબ મહત્વના છે અને આપણા બધાના કામમાં આવી શકે. પહેલું, શિસ્ત માત્ર પ્રતિભા નહીં, ઉદ્યોગ સાહસિકતા શીખી શકાય છે. એ કોઈ જન્મજાત ગુણ નથી, પણ કૌશલ્ય છે જે કેળવી શકાય છે. પ્રયત્ન અને પદ્ધતિસરનું કામ વધુ મહત્વનું છે.
બરાબર, એટલે કે કોઈ પણ કરી શકે જો મહેનત કરે તો.
હા. બીજું, બનાવતા પહેલા ચકાસો. કોઈ પણ પ્રોડક્ટ કે સેવા શરૂ કરતા પહેલા એ ખાતરી કરી લો કે તેની ખરેખર જરૂર છે કે નહીં. ગ્રાહક શું ઈચ્છે છે તે સમજો. આ વાત ફક્ત બિઝનેસમાં જ નહીં, આપણા અંગત જીવનના પ્રોજેક્ટ્સમાં પણ લાગુ પડે છે.
હા, પહેલા માર્કેટ રિસર્ચ.
ત્રીજું, ગણતરીપૂર્વકનું જોખમ, જુગાર નહીં. સફળ ઉદ્યોગ સાહસિકો આંધળું જોખમ નથી લેતા. તેઓ નાના નાના પ્રયોગો દ્વારા, ટેસ્ટિંગ દ્વારા જોખમ ઘટાડવાનો પ્રયાસ કરે છે.
એટલે કે કેલ્ક્યુલેટેડ રિસ્ક.
ચોથું, યોજના જરૂરી પણ બદલાવ માટે તૈયારી. પ્લાન બનાવવો એ દિશા માટે જરૂરી છે, પણ રસ્તામાં અણધાર્યા વળાંકો આવે ત્યારે પરિસ્થિતિ મુજબ બદલાવવા માટે તૈયાર રહેવું પડે છે. ફ્લેક્સિબિલિટી ખૂબ જરૂરી છે.
લવચિકતા.
અને પાંચમું, મદદ લો, એકલા ના પડો. સફળતા માટે સારું નેટવર્ક, માર્ગદર્શકો અને એક સપોર્ટિવ ટીમ ખૂબ જરૂરી છે. આસપાસના લોકોનો સહકાર, પેલી ઇકોસિસ્ટમ, એ બહુ મહત્વનો ભાગ ભજવે છે.
આ મુદ્દાઓ ખરેખર વિચારવા જેવા છે, અને મને લાગે છે કે પુસ્તકમાં આવા ઘણા ધારદાર વિચારો છે જે ટૂંકમાં ઘણું બધું કહી જાય છે. ચલો એવા કેટલાક મુખ્ય વિચારો પર નજર કરીએ જે મને વાંચતી વખતે બહુ ગમ્યા. એક છે, સફળતા વ્યક્તિત્વ પર નહીં પણ તકોને ઓળખીને તેનો અમલ કરવાની શિસ્તબદ્ધ પ્રક્રિયા પર આધાર રાખે છે. આ કેટલી મોટી વાત છે. મતલબ કે ઉદ્યોગ સાહસિક બનવું એ કોઈ ખાસ પ્રકારના લોકોનો ઇજારો નથી.
બરાબર કહ્યું. અને બીજો એક મહત્વનો વિચાર, ઉદ્યોગ સાહસિકનું પ્રથમ કામ ઉત્પાદન બનાવવાનું નથી, પણ ગ્રાહકની સમસ્યાને માન્ય કરવાનું છે. એટલે કે ફોકસ પ્રોડક્ટ પર નહીં, પણ ગ્રાહકની જરૂરિયાત પર હોવું જોઈએ. પહેલા પ્રોબ્લેમ સમજો, પછી સોલ્યુશન બનાવો.
હા, ગ્રાહક કેન્દ્રિતતા, કસ્ટમર સેન્ટ્રિસિટી. અને આયોજન વિશેનો આ વિચાર પણ સરસ છે. વ્યવસાય યોજના એ વિચારવાનું સાધન છે જે અનિશ્ચિત ભવિષ્ય માટે તૈયાર કરે છે, આગાહી કરતું નથી. આ ફરીથી પેલી લવચિકતાની વાત પર ભાર મૂકે છે. પ્લાન એ ગાઈડ છે, કોઈ ભવિષ્યવાણી નથી.
સાચી વાત. અને ચોથો વિચાર જોખમ વિશે. ઉદ્યોગ સાહસિકો જોખમનું સંચાલન કરે છે, તેને શોધતા નથી. તેઓ પરીક્ષણ દ્વારા જોખમ ઘટાડે છે. આ ફરીથી એ જ વાત કહે છે કે ઉદ્યોગ સાહસિકતા એટલે જુગાર રમવો નહીં, પણ સમજી વિચારીને સાવચેતીપૂર્વક આગળ વધવું.
અને છેલ્લો જે ટીમ અને નેટવર્કની વાત કરી એના પર, ઉદ્યોગ સાહસિકતા એકલા નહીં પણ સહાયક ઇકોસિસ્ટમમાં ખીલે છે. આ કોમ્યુનિટી, સહકાર અને યોગ્ય વાતાવરણના મહત્વ પર ભાર મૂકે છે. આપણે એકલા કંઈ નથી કરી શકતા.
બરાબર. આ બધા વિચારો મળીને ઉદ્યોગ સાહસિકતાને વધુ વાસ્તવિક, વધુ પ્રેક્ટિકલ અને પ્રાપ્ત કરી શકાય તેવી બનાવે છે. હવે સૌથી મહત્વનો સવાલ, આ બધું જ્ઞાન, આ બધા સિદ્ધાંતો વાસ્તવિક જીવનમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે?
હા, એ જ. પ્રેક્ટિકલ એપ્લિકેશન શું?
જુઓ, જેઓ નવો વ્યવસાય શરૂ કરવાનો વિચારી રહ્યા છે એમના માટે તો આ એકદમ સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ જેવું છે. આઈડિયા કેવી રીતે ચકાસવો, બિઝનેસ મોડેલ કેવી રીતે બનાવવું, ફંડિંગના કયા વિકલ્પો છે, આ બધી નક્કર માહિતી મળે છે.
અને જેઓ પહેલેથી બિઝનેસ ચલાવી રહ્યા છે, નાના વેપારીઓ છે, એમના માટે?
એમના માટે પણ વૃદ્ધિ કેવી રીતે કરવી, ગ્રોથ કેવી રીતે મેનેજ કરવો, સારી ટીમ કેવી રીતે બનાવવી, માર્કેટિંગને વધુ અસરકારક કેવી રીતે બનાવવું, એના માટે ઘણા વ્યવહારુ સાધનો અને પદ્ધતિઓ આમાં છે.
અને પેલા ઇન્ટ્રાપ્રેન્યોર્સ જો નોકરી કરે છે,
હા, એમના માટે પણ, જો તેઓ પોતાની કંપનીમાં કોઈ નવો વિચાર રજૂ કરવા માંગતા હોય, કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવા માંગતા હોય, તો આ પુસ્તકના સિદ્ધાંતો એમને એ વિચારને વધુ સારી રીતે સ્ટ્રક્ચર કરવામાં, રજૂ કરવામાં અને અમલમાં મૂકવામાં મદદ કરી શકે છે.
શું આ વિચારો સામાન્ય જીવનમાં, ડે ટુ ડે લાઈફમાં પણ લાગુ પડે છે?
ચોક્કસપણે. મને લાગે છે કે સૌથી મોટો ફાયદો આપણી માનસિકતામાં, આપણા માઇન્ડસેટમાં પરિવર્તનનો છે. આપણે સમસ્યાઓને ફક્ત મુશ્કેલી તરીકે જોવાને બદલે એક તક તરીકે જોવાનું શરૂ કરી શકીએ છીએ.
પ્રોબ્લેમ સોલ્વિંગ માઇન્ડસેટ.
હા, આપણા રોજિંદા જીવનમાં પણ આપણે સંસાધનોનો વધુ સારો ઉપયોગ કરતા શીખીએ છીએ. સમય હોય, પૈસા હોય કે આપણી આવડત હોય, કોઈપણ મોટો નિર્ણય લેતા પહેલા વધુ માહિતી એકત્રિત કરીએ છીએ, થોડું વિચારીએ છીએ અને ગણતરીપૂર્વક જોખમ લઈએ છીએ. ધારો કે કોઈ વ્યક્તિ પોતાના શોખને જ નાના પાર્ટ ટાઈમ બિઝનેસમાં ફેરવવા માંગે છે, તો આ પુસ્તકના સિદ્ધાંતો એમને શરૂઆત ક્યાંથી કરવી, કોને ટાર્ગેટ કરવા, કેટલો ખર્ચ થશે, આ બધું વિચારવામાં ચોક્કસ મદદ કરી શકે છે.
બરાબર. મારા માટે આ આખી ચર્ચાનો જો એક મુખ્ય બોધપાઠ હોય તો એ છે કે ઉદ્યોગ સાહસિકતા ભલે કળા જેવી લાગતી હોય, પણ એના પાયામાં વિજ્ઞાન અને શિસ્ત રહેલા છે. ઘણીવાર સફળતા કોઈ એક મોટા ચમત્કારિક વિચારથી નથી આવતી, પણ જે મૂળભૂત સિદ્ધાંતો છે, જે ફંડામેન્ટલ્સ છે, એને સતત અને યોગ્ય રીતે અમલમાં મૂકવાથી આવે છે. પાયો મજબૂત હોય તો જ ઇમારત ટકી રહે છે.
અને મારા મતે આ પુસ્તકની સૌથી મોટી ખૂબી, જે આપણે શરૂઆતમાં વાત કરી, એ જ છે તેનો પુરાવા આધારિત, એવિડન્સ બેઝ્ડ અભિગમ. તે ઉદ્યોગ સાહસિકતા પરથી પેલો રહસ્યમય પડદો હટાવી દે છે અને તેને એક સ્પષ્ટ, સમજી શકાય તેવી પ્રક્રિયા તરીકે રજૂ કરે છે. આનાથી જે લોકો આ રસ્તે ચાલવા માંગે છે એમનો આત્મવિશ્વાસ વધે છે અને એ યાદ અપાવે છે કે સફળતા માટે ફક્ત વ્યક્તિગત ક્ષમતા જ નહીં, પણ યોગ્ય વાતાવરણ, સહકાર, નેટવર્ક અને સૌથી અગત્યનું સતત શીખતા રહેવાની વૃત્તિ, આ બધું પણ એટલું જ જરૂરી છે. ઉદ્યોગ સાહસિક એ માત્ર સ્વપ્ન જોનાર નથી, પણ એક કુશળ આયોજક, અમલકર્તા અને સતત શીખતો રહેતો વિદ્યાર્થી પણ છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.